நமோரியாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ அஜாயாணம் நமோ லோயசவசாஹூனம் આત્મસિદ્ધિ શાસ્ત્ર બિરાજમાન છે. આપણે આજે 65 નંબર ની ગાથાથી સ્વાધ્યાય પ્રારંભ કરવાનો છે. આપણી જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા જે છ પદ છે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ જે છ પદ છે એ સંબંધી શંકા સમાધાનનું પ્રકરણ ચાલી રહ્યું છે, જેમાં આત્મા છે સંબંધીની શંકા ઊભી કરી અને એ સંબંધીનું સમાધાન કૃપાળુ દેવે બહુ જ સરસ ગાથાઓના માધ્યમથી કહે. હવે 59 નંબરની ગાથાથી આત્મા નિત્ય નથી એ શિષ્ય કહે છે એ સંબંધી 3 ગાથામાં એ શંકા ઊભી કરી અને પછી 62 નંબરની ગાથાથી લઈને આગળ 70 નંબરની ગાથા સુધી એનું સમાધાન કૃપાળુ દેવે બહુ જ સરસ તાર્કિક રીતે એટલે કે તર્ક આપીને ન્યાયથી યુક્તિથી લોજિકથી વાતને સિદ્ધ કરી છે. આપણે ગયા વખતે 62, 63 અને 64 નંબરની ગાથા સમાધાનના પ્રકરણના અંતર્ગત જોઈ હતી. આજે આપણે એ જ સમાધાનમાં આગળની 4 ગાથા ઉપર સ્વાધ્યાય કરીએ છીએ. આત્મા નિત્ય છે એ વાતને સિદ્ધ કરે છે. ગયા વખતે આપણે ઘણી ચર્ચા કરી હતી નિત્યતા સંબંધી. આત્માની જે દશા છે એટલે કે જે પર્યાય છે એટલે જે કે પરણમન સ્વભાવ છે એ અનિત્ય છે. પણ આત્મામાં એક એવો સ્વભાવ પણ છે કે જે કાયમ રહે છે, જે નિત્ય રહે છે, જે ત્રિકાળ રહે છે, તો એને અહીંયા સિદ્ધ કરે છે. જો અહીંયા જે સમાધાન આપે છે એ શંકાના રિલેટેડ જ છે, એટલે શંકામાં જે ગાથાઓના માધ્યમથી શંકા ઊભી કરી એને લઈને નિરાકરણ કરે, એને લઈને ઉત્તર આપે. કારણ કે પ્રશ્ન હોય તો પ્રશ્નનો ઉત્તર આપે ને, ક્વેશ્ચન અને આન્સર. તો અહીંયા જે પ્રશ્ન છે, શંકા છે, આશંકા છે, સમજવાની જિજ્ઞાસા, એ જે શંકા સંબંધી ગાથા છે એને લઈને સમાધાન પણ કહે છે. તો જો અહીંયા જે મૂળ શંકા 60 નંબરની ગાથામાં કીધી, બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગ થી ઉપજે દેહ વિયોગે નાશ, અને એના પછીની પણ ગાથા આત્મા અથવા વસ્તુ 61 અથવા વસ્તુ શંક છે ક્ષણે ક્ષણે પલટાય એ અનુભવ પણ નહીં આત્મા નિત્ય જણાય. એ રીતની જે શંકા છે એને અહીંયા સમાધાન રૂપે પ્રસ્તુત કરે છે. જો હવે આપણે 65 નંબરની ગાથા લઈએ જે શંકાથી રિલેટેડ છે. જડથી ચેતન ઉપજે ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. બોલો કેટલી સરસ વાત કહી. જડથી ચેતન ઉપજે, જડ અને ચેતન અહીંયા એમ કહે છે કે કોઈ દિવસ 3 કાળમાં એવું બને નહીં અને એવો કોઈને અનુભવ પણ નથી, જ્ઞાન પણ નથી કે જળ થી ચેતન ઉત્પન્ન થયો હોય અને ચેતન થી જળ ની ઉત્પત્તિ થઈ હોય. જળ અને ચેતન બે પદાર્થ ને ઉભા કરે છે. જળ અને ચેતન એ બે જે પદાર્થ છે એ બે ભિન્ન ભિન્ન છે. બેવની જાતિ જ ભિન્ન છે. જાતિ અપેક્ષાએ આ વિશ્વમાં છ દ્રવ્ય છે અને સંખ્યા અપેક્ષાએ આ વિશ્વમાં અનંત દ્રવ્ય. તો જે છ દ્રવ્ય છે એમાં પાંચ દ્રવ્ય જળ છે. અહીંયા તો શરીરની વાત છે, પણ એક આપણે સામાન્ય સમજીએ કે પાંચ દ્રવ્ય જળ છે અને એક દ્રવ્ય ચેતન છે. તો ચેતન થી જળની અને જળ થી ચેતન ની ઉત્પત્તિ થાય એ વાત કેવી રીતના બની છે? જયારે સમયસારજી ની ત્રીજી ગાથામાં અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકામાં વાત કરી કે પ્રત્યેક દ્રવ્ય સમય છે, પ્રત્યેક દ્રવ્ય સુંદર છે, ત્યાં સમયની વ્યાખ્યા કરતા અમૃતચંદ્ર આચાર્ય દેવ બહુ સરસ વ્યાખ્યા લઈ હતી કે પોતાના ગુણ પર્યાયમાં રહીને જે પરિણમે છે એને સમય કહેવામાં આવે, અને તેથી છોએ દ્રવ્ય સમય છે. છોએ દ્રવ્ય ને ત્યાં સમય થી કેમ? કારણ કે પ્રત્યેક દ્રવ્ય પરમાણુ હોય કે કાલાણુ હોય કે ધર્માસ્થી હોય કે અધર્માસ્થી હોય કે આકાશ હોય કાળ હોય કે જીવ હોય, પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના ગુણ પર્યાયમાં રહીને પરિણમે છે. તેથી પ્રત્યેક દ્રવ્ય સમય છે અને પ્રત્યેક દ્રવ્ય સુંદર છે. આવી સુંદર વ્યવસ્થામાં વ્યવસ્થિત રીતે રહીને પરિણમવું એના કારણે એ દ્રવ્ય વિશ્વ ઉપર વિશ્વને ટકાવીને ઉપકાર કરે છે. આના કારણે આખું વિશ્વ ટકી રહ્યું છે. જળ જળમાં છે, ચેતન ચેતનમાં છે. જળમાં ચેતન નથી, ચેતનમાં જળ નથી. ચેતનને જળ ઉત્પન્ન કરવું હોય તો ચેતને પહેલા ચેતનત્વપણું છોડવું પડે અને જળમાં વ્યાપક થવું પડે, વ્યાપવું પડે, ત્યારે એ જળને ઉત્પન્ન કરી શકે. અને એક પ્રમાણે અગર જળને ચેતનની ઉત્પત્તિ કરવી હોય તો જળ ચેતનમાં વ્યાપવું પડે. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેવી રીતના ઉત્પન્ન કરી શકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેવી રીતના જન્મ આપી શકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને જ્યારે અડતો નથી, સ્પર્શતો નથી, ચૂમતો નથી, તો ઉત્પન્ન કરી શકે અને ટકાવી શકે અને પરિણમાવી શકે અને એમાં કઈ ફેરફાર કરી શકે ને પોતાના વિકલ્પ અનુસાર કઈ હેરફેર કરી શકે, એ વાત વસ્તુ સ્વરૂપથી અત્યંત વિરુદ્ધ છે. વસ્તુનું સ્વરૂપ આ પ્રકારે છે જ નહીં કે જળથી ચેતન ઉપજે. એટલે પાંચ ઇન્દ્રિયો મળીને, દસ પ્રાણ મળીને કે પછી આયુ શ્વાસોશ્વાસ મળીને ચેતનને ઉત્પન્ન કરે, ચેતનને જન્મ આપે, તો એવું છે. તમે કહેશો માતા બાળકને જન્મ તો આપે છે ને? માતા બાળકને જન્મ આપે છે એ વાત અત્યંત સ્થૂળ વ્યવહારની છે. ખરેખર માતા બાળકને જન્મ આપતી જ નથી. બાળકની અંદર એટલે કે ગર્ભમાં જે બની રહ્યું છે એ ચેતન અને જળનો એક ક્ષેત્ર અવગાહન સંબંધ બની રહ્યો છે. અને એ જયારે એક ક્ષેત્ર અવગાહન સંબંધ બને છે ત્યારે આપણે એને જન્મ નામ આપીએ છીએ. અને એક ક્ષેત્ર અવગાહન સંબંધ જયારે છૂટે છે ત્યારે આપણે એને લૌકિકમાં મરણ નામ આપીએ છીએ. પણ ના માતાએ બાળકને જન્મ આપ્યો છે, ના અંદર ગર્ભમાં શરીરે આત્માને જન્મ આપ્યો છે, ના આત્માએ શરીર બનાવ્યું છે. આત્મા ગર્ભમાં પણ શરીરને અડતો નથી. ગર્ભમાં પણ જળ અને ચેતન ભિન્ન છે. જળ જળનું કામ કરે છે, ચેતન ચેતનનું કામ કરે છે, ચેતન ચેતનમાં છે, જળ જળમાં છે, જળમાં ચેતન નથી, ચેતનમાં જળ નથી. એ પ્રકારની ભિન્નતા ગર્ભમાં પણ છે, બહાર આવ્યા પછી પણ છે, અને અંતિમ સમય સુધી છે જ્યાં સુધી જળ અને ચેતન એક ક્ષેત્ર અવગાહન સંબંધે રહે. તો એટલે કેટલી સરસ આ 65 નંબરની ગાથા છે કે જે અહીંયા શંકા ઉત્પન્ન કરી હતી કે દેહ યોગ થી ઉપજે અને દેહ વિયોગે નાશ, આત્મા નહી અવિનાશ, આત્મા નિત્ય નથી, દેહ થી ઉત્પન્ન થાય છે અને દેહ નો નાશ થતા નાશ થઈ જાય છે, એટલે અમે એની નિત્યતા સ્વીકાર કરતા નથી. અમે એની અનિત્યતા સ્વીકાર કરીએ છીએ, એ પણ દેહ ના આધાર. આ તો કેટલું મોટું અજ્ઞાન છે કે દેહ ના આધારે તું એનું અવિનાશીપણું સિદ્ધ નથી કરતો, અવિનાશીપણું સ્વીકાર નથી કરતો. દેહ ના આધારે એટલે દેહ ની ઉત્પત્તિ, આત્મા ની ઉત્પત્તિ. મેં ગયા વખતે કેટલા બધા તર્ક આપ્યા હતા, વાત કહી હતી, આપણે ચર્ચા કરી હતી આગળના અવલોકનમાં, કે આગળ આત્મા આ ભાવમાં નવો જ ઉત્પન્ન, એકદમ નવો નવો જ ઉત્પન્ન થયો હોય અને એ પણ દેહ થી ઉત્પન્ન થયો હોય, નવો ઉત્પન્ન થયો હોય, તો પૂર્વના જે પરિણામ જીવે કર્યા હતા પૂર્વના કાળમાં ભૂતકાળમાં, એનું ફળ આગળ ભોગવે છે કેમ? આ જીવ કેમ ભોગવે? જેવી રીતના આપણે વાત કરી હતી ને ક્ષણિક રાજાની, આપણે વાત કરી હતી, આપણે કેટલા બધા પ્રથમાન યોગના ઉદાહરણ લઈને વાત કરી હતી અને વાત સિદ્ધ કરી હતી કે આત્મા અંદરમાં અવિનાશી નિત્ય રહે છે, પરિણામ ક્ષણે 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 પલટાય છે. ખરા છે, પરિણામ કેવા થાય છે? તો કે ક્ષણે ક્ષણે પરિણામ બદલાય છે, પણ આત્મા બદલાતો નથી, એ તો નિત્ય એક રૂપ રહે છે. જે મારીચી નો આત્મા હતો એ જ આજે સિદ્ધાલયમાં મહાવીર તરીકે બિરાજમાન, સિદ્ધ ભગવાન તરીકે બિરાજમાન છે. એ આત્મામાં કોઈ ફરક પડ્યો નથી, પરિણામ બદલાયા, એ ક્ષણિક છે, એ એક સમયમાં નષ્ટ થયા, એનો ઉત્પાદ વ્યય થાય છે. આજે પણ સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાનની અંદર નવી નવી પર્યાય ઉત્પન્ન થાય છે, જૂની પર્યાય નો વ્યય થાય છે, નવો નવો આનંદ ઉત્પન્ન થાય છે, જૂનો આનંદ નો વ્યય થાય છે. પણ એમાં રહેવા વાળો જે આત્મા છે, એ આત્મા સદા એક રૂપ રહે છે. જે નિત્ય વસ્તુ હોય એના આશરે તો નવી પર્યાય આવશે ને, એક પર્યાય નો વ્યય થયો, નવી પર્યાય ઉત્પન્ન થઈ. આ પર્યાય ઉત્પન્ન કોના આશરે થઈ, શેમાંથી થઈ? કોઈ ધ્રુવ વસ્તુ તો જોયે ને, કે તમે હાર તોડીને તમે બંગડી બનાવી, પણ સોનું નિત્ય ન હોય. જો આનો આ એક સટીક ઉદાહરણ છે, સોનાનો હાર, સોનાની બંગડી, સોનાની વીટી, સોનાના પાયલ, સોનાના કંગન, સોનાની બુટ્ટી, સોનાનું બિસ્કીટ, તો એ જે સોનું 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 છે એ નિત્ય રહે અને ક્ષણે ક્ષણે પલટાય પર્યાય, પણ દ્રવ્ય ક્યારે પલટાતો નથી. કોઈ થી ઉત્પન્ન અને એ પણ બીજા દ્રવ્ય થી ઉત્પન્ન થાય, જળથી ચેતન ઉપજે અને ચેતન થી જળ થાય, એવું તો વસ્તુનું સ્વરૂપ છે. અરે આખો એક કોઈ બ્રહ્મા છે ને કોઈ વિષ્ણુ છે ને કોઈ મહેશ છે ને કોઈ આખી સૃષ્ટિને બનાવે છે ને કોઈની રક્ષા કરે છે ને કોઈ એનો સંહાર કરે છે ને કોઈ એને નષ્ટ કરે છે, આવી કોઈ વાત છે? આખા વિશ્વની સ્વયં સંચાલિત વસ્તુની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે પોતામાં રહીને ગણો. પ્રત્યેક દ્રવ્ય પોતાની પ્રમાણની મર્યાદાની બહાર જતો. જીવ દ્રવ્યની મર્યાદા ક્યાં સુધી? ચેતનની મર્યાદા ક્યાં સુધી? પ્રત્યેક જીવની મર્યાદા પોતાનો શુદ્ધ દ્રવ્ય, પોતાના શુદ્ધ ગુણો અને શુદ્ધ અશુદ્ધ પર્યાય નો પિંડ, એવો એનો એક પ્રમાણનો દ્રવ્ય છે, ત્યાં સુધી એની સીમા મર્યાદા અને બાઉન્ડ્રી છે. એની બહાર જળમાં ચેતન જઈને કાંઈ કરે અને ચેતન જળમાં આવીને જળનું કાંઈ કરે, એવું તો ત્રણકાળમાં બનતું નથી. અરે ચેતન જળમાં કઈ કરે તો આ રોગ કેમ આવશે? ચેતન જળમાં કઈ કરે તો બુઢાપો કેમ આવશે? આપણે ભાવના ભાવે જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિરવ પામીતી સ્વાહા, ખ્યાલ આવે છે? તો એ જળમાં અગર ચેતન જઈને કઈ કરે તો એ ચેતન જળમાં પોતાની ઈચ્છા અનુસાર જ બધું કરે ને, ઈચ્છાથી વિરુદ્ધ કેમ થાય? કોઈને રોગ એક પછી એક એક પછી એક, તમે જો કેટલા એવા બાળકો હશે કે માતા પિતા કહેતા હોય કે નાનપણથી એક પછી એક રોગ ચાલે, આટલો મોટો થયો પણ રોગ પીછો નથી છોડતો, અસાચા નો ઉદય પીછો નથી છોડતો. તો આ જે જળમાં પ્રણમન થાય છે, અસાચા નો ઉદય આવે છે, કર્મ ના ઉદય બદલાય છે, જળ નું પ્રણમન બદલાય છે, એનો કરતા છે કોણ? ચેતન તો ન હોય શકે. ચેતન પોતાના ઈચ્છા અનુસાર જ પ્રણામ કરે ને તો જળમાં, તો પણ ઈચ્છા વિરુદ્ધ પ્રણામ થાય છે. તેથી સમજાય છે કે જળ ચેતન ને ઉત્પન્ન કરતો નથી અને ચેતન જળમાં કઈ કરી શકતું નથી. કાં તો એકદમ સ્પષ્ટ ક્રિસ્ટલ ક્લિયર વાત છે, એકદમ આપણે કહીએ ને કે બે ને બે ચાર જેવી સ્પષ્ટ વાત છે કે જળ થી ચેતન ઉપજે, ચેતન થી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. ખ્યાલ છે? બહુ સ્પષ્ટ સમજાય છે કે મરણ એટલે કે આયુ કર્મ નો છેલ્લો નિષેધ કરે છે ત્યારે શું થાય છે? તો કે જે જળ અહીંયા રહી જાય છે અને ચેતન એમાંથી ચાલ્યો જાય છે. તો હવે ચેતન એમાંથી ચાલ્યો ગયો તો હવે જળ જે રહી ગયું એનું કાર્ય કોણ કરશે? તો કે જળમાં જળનું કાર્ય જળથી થાય. હવે એનું બળવારૂપ કાર્ય થશે, એની રાખ થશે, એના આશિષ થઈ જશે, એ પરમાણુ ની પર્યાય બદલાશે, એ બીજા કોઈ સ્કંદ રૂપે જઈને પરમી જશે. આ શરીરના પરમાણુ આ રૂમાલ રૂપે થઈ, આ જ રૂમાલ ના પરમાણુ બદલાઈને શરીર રૂપે થઈ, આ દુપટ્ટાના પરમાણુ છે આ જ બદલાઈને આજે આનો આ કલર છે, આજે એનો આ શેપ છે, આકાર છે, આ સ્કંદ દુપટ્ટા રૂપે છે. આજ પરમાણુ આજ એક્ઝેક્ટ આ પરમાણુ બદલાઈને રૂમાલ થઈ, સમજાય છે? આ પિંક કલર બદલાઈને સ્પર્શ રસ ગંધ વર્ણ, તો વર્ણની આ દશા બદલાઈને આ સફેદ દશા થઈ, આ સફેદ દશા બદલાઈને આ દશા થઈ. તો એ પરમાણુ નું પરમન સ્વતંત્ર પોતામાં પોતાથી, જીવ નું પરમન સ્વતંત્ર પોતામાં પોતાથી થાય. ખ્યાલ આવે છે? તો આપણે આ વાર્તામાં એક વાત બહુ મહત્વપૂર્ણ છે, એક વાત બહુ મહત્વપૂર્ણ શીખવાની છે કે જળ થી ચેતન ઉપજે અને ચેતન થી જળ થાય એવો જે કરતા કર્મ ની ભ્રાંતિ છે, એ ભ્રાંતિ ને આ ગાથાના માધ્યમથી તોડવાનું છે. અને આનો વિસ્તાર અગર વાંચવો હોય, આનું અગર ડિટેલમાં અધ્યયન અને ચિંતન મંથન કરવું હોય, તો સમયસારજી ગ્રંથાદિ રાજનો કર્તા કર્મ અધિકાર આખો જોઈ લેવો, કે જેમાં આ અનેક પ્રકારની જે કર્તા કર્મ સંબંધીની ભ્રાંતિ જીવને અંદરમાં થઈ રહી છે, અનાધિકારથી એના કારણે દુઃખી થઈ રહ્યો છે, આકુલિત થઈ રહ્યો છે, એ ભ્રાંતિના અધિકારમાં બહુ જ સરસ રીતે એક એક ગાથાના માધ્યમથી તોડાયેલી છે. પછી એ જળ અને ચેતન સંબંધીની કર્તા કર્મની ભ્રાંતિ હોય, કે જળ ચેતનમાં જ આત્મામાં જ જ્ઞાન અને રાગ સંબંધી કર્તા કર્મની ભ્રાંતિ હોય, કે જીવ અજીવની કર્તા કર્મની ભ્રાંતિ હોય, દ્રવ્ય પર્યાયની કર્તા કર્મની ભ્રાંતિ હોય, એ બધી ભ્રાંતિ તોડાવીને આત્માને અકર્તા સિદ્ધ કરીને કર્તા કર્મની ભ્રાંતિ તોડાવી છે. એ રીતે બહુ સરસ આ ગાથા આવી 65 નંબરની, જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ના થાય. કોઈ એવી જળ ફેક્ટરી નથી કે જેમાં આત્માની ઉત્પત્તિ થતી હોય. કોઈ એવી જળ ફેક્ટરી સાંભળી છે? જળ ફેક્ટરીમાં જળનું પ્રોડક્શન થાય, પણ જળ ફેક્ટરીમાં આત્માનું પ્રોડક્શન ન થઈ શકે. જળની કોઈ એવી ફેક્ટરી નથી કે જેમાં આત્મા પ્રોડ્યુસ થતા હોય. અમારી તો આત્મા બનાવવાની ફેક્ટરી છે, સાંભળી છે? એવી કોઈ આત્મા બનાવવાની ફેક્ટરી, કોઈ એવી જળ ફેક્ટરી, તો કે એવું ક્યારે થઈ ન શકે. તો બેઉ દ્રવ્યની ભિન્નતા, બેઉ દ્રવ્ય અપેક્ષા એ નિત્ય અને પર્યાય પલટાય, એવી વાત અહીંયા બહુ સરસ 65 નંબરની ગાથામાં આપણે જોઈ. બરાબર છે? હવે જો આગળ આપણે વધીએ. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ નતેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. આહા, હવે સ્પષ્ટ કહી દીધું, તું માને કે ન માને, આત્મા નિત્ય દ્રવ્ય સ્વભાવે સદાય રહે. દ્રવ્ય અપેક્ષા એ આત્મામાં એક એવો નિત્ય સ્વભાવ છે જેના કારણે દ્રવ્ય અપેક્ષા એ આત્મા કાયમ રહે છે. જો આત્મામાં નિત્ય અનિત્યાત્મ દેવ ધર્મ છે, નિત્ય અનિત્યાત્મ દેવ ધર્મ, નિત્ય ધર્મ થી વસ્તુને જોવો તો એ વસ્તુ કાયમ ની દેખાશે, એટલે કે ત્રિકાળ દેખાશે. અને અનિત્ય ધર્મ થી વસ્તુને જોવો તો એ જ વસ્તુ પલટાતી દેખાશે. અહીંયા આવી ને ગાથા, આની પહેલાની ગાથા આવી ને અહીંયા શંકામાં બહુ સરસ ગાથા આવી. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એની ક્યાં ના પાડીએ? ક્ષણિક સ્વભાવ છે, અનિત્ય સ્વભાવ છે, એના કારણે ક્ષણે ક્ષણે પલટાતી દેખાશે. તું એ સ્વભાવ થી વસ્તુને જોશે તો તું અનિત્ય ધર્મને મુખ્ય કરીને જોશે તો તને આખી વસ્તુ પલટાતી 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 બદલાતી 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 ચેન્જ થતી ચેન્જ થતી ચેન્જ થતી દેખાશે. અને એ જ વસ્તુને તું અગર નિત્ય ધર્મ થી જોશે તો સેમ ધ્રુવ ધ્રુવ ધ્રુવ, એકરૂપ 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 એકરૂપ, સોનું 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 સોનું. જે પુરુષ વર્ગ જાય પરિવારના સોનાની દુકાનમાં, સોના ચાંદીની દુકાનમાં પુરુષ વર્ગ જાય ને તો એને તો બધે સોનું જ દેખાય, એને તો સોનું તોલામાં દેખાય છે. આટલા તોલા સોનું છે, આટલા તોલું આટલું તોલું છે, એટલે કે એને સોનું સ્વભાવથી એને સોનું દેખાય. એને એની મહિમા નથી કે હાર આવ્યો કે વીટી આવી, એને એની મહિમા છે કે 50 તોલું સોનું આવ્યું, એને એની મહિમા છે સોનું આવ્યું, સોનું 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 સોનું. તું હારના ફોર્મમાં સોનું લે કે તું બંગડીના ફોર્મમાં સોનું લે કે તું વીટીના ફોર્મમાં સોનું લે કે તું બિસ્કિટના ફોર્મમાં સોનું લે, તું લગડીના ફોર્મમાં સોનું લે, તું કોઈનના ફોર્મમાં સોનાના કોઈન લે, ચાંદીના કોઈન લે, બિસ્કિટ લે, લગડી કે કોઈ આભૂષણ લે, પણ ઘરમાં આવે છે સોનું. જે દ્રષ્ટિ દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુ પર દ્રવ્ય ઉપર છે તો એને સોનું દેખાય, અને જેની દ્રષ્ટિ પલટાતા સ્વભાવ પર છે તો એને તો એમ થાય છે હાર આવ્યો હાર આવ્યો હાર, ડિઝાઇન સારી આવી, આ વખતે ડિઝાઇન સારી આવી, ઓકે આવી ડિઝાઇન, બદલવી જોઈએ, ન ગઈ ની ગઈ ની, સારી ડિઝાઇન છે, સારો હાર આવી ગયો, સારી બુટ્ટી આવી ગઈ, સારી બુટ્ટી આવી ગઈ કે સોનું આવી ગયું, એ તો એંગલ છે જોવાનું. તો સ્ત્રી વર્ગ જે છે એ બુટ્ટી અને હાર જોવે છે, બદલાતી અવસ્થા જોવે છે કે લાસ્ટ ટાઈમ બુટ્ટી લીધી છે, આજે આપણે હાર લઈએ. પુરુષ વર્ગ કે છે લાસ્ટ ટાઈમ સોનું લીધું હતું ને આજે પણ સોનું લઈએ છે. તો એ ફરક છે ને, દ્રષ્ટિ દ્રષ્ટિકોણમાં ફરક છે. તો વસ્તુમાં એવા બે ધર્મ એકી સાથે એક જ સમયમાં રહે છે એને અનેકાંત વસ્તુ કહેવાય. પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતા બે ધર્મનું એક જ સાથે એક જ વસ્તુમાં એક જ સમયે રહેવું, જેમાં કોઈ વિરોધ નથી, એને અનેકાંત કહેવાય છે. અને આવા અનેકાંત સ્વભાવને શ્યાદવાદ શૈલીથી આચાર્ય દેવ સમજાવે છે. તો ક્ષણે ક્ષણે પલટાય એ પણ વાત સાચી છે, અને નિત્ય સદાય એ પણ વાત સાચી છે. જો અહીંયા શું કે છે 66 માં જુઓ, 65 માં તો જળથી ચેતન ઉપજે એનો નિષેધ કર્યો, અને અહીંયા કે છે કોઈ સંયોગથી એની ઉત્પત્તિ નથી, શરીરથી જ નહીં પણ આયુથી આત્માની ઉત્પત્તિ થઈ, કોઈ સંયોગથી નહીં જેની ઉત્પત્તિ થાય, કોઈ જગતમાં એવો સંયોગ નથી, નો કર્મ નથી, દ્રવ્ય કર્મ નથી, એવી કોઈ સામગ્રી નથી કે કોઈ અપંચ ધાતુ ભેગા થાય અને આત્માની ઉત્પત્તિ થાય એવું જરાય નથી. હા, વાતાવરણના પરમાણુઓને ગ્રહણ કરીને સમૂર્છન જીવો શરીરની રચના કરે છે, પણ એ શરીર બને છે, એ જળથી જળની ઉત્પત્તિ થાય, જળથી ચેતનની કે કોઈ અન્ય સંયોગથી ચેતનની ઉત્પત્તિ થાય એવું ત્રણ કાળમાં બને. આમાંથી એટલું બધું શીખવાનું છે કે કોઈ સંયોગથી હું છું કે એના કારણે હું ટક્યો છું, એના કારણે આજે અમે ઉભા છે. પોઈન્ટ સમજાય છે? બાહ્ય કોઈ પરપદાર્થના કારણે તું છે એનો અહીંયા નિષેધ કરે. તું કોઈ સંયોગથી નથી ઉત્પન્ન થયો, તું કોઈ સંયોગથી નથી ટક્યો, હવે ઉત્પન્ન થયો એની સાથે લગાવી લો ને, ટક્યો પણ નથી, ઉત્પન્ન પણ નથી થયો અને નષ્ટ પણ નથી થવા.
તું કોઈ સહયોગ ના કારણે નથી, તારો નાશ કોઈ સહયોગ નથી કરી શકવાનો, તને ટકાવી રાખનાર કોઈ સહયોગ નથી અને તને ઉત્પન્ન કરનાર કોઈ સહયોગ નથી. તું ટક્યો છે તો તારા ચૈતન્ય ભાવ પ્રાણ થી, તું ટક્યો છે તો તારા જીવત્વ શક્તિ થી, તું ટક્યો છે તો તારા અસ્તિત્વ ગુણ થી, તું ટક્યો છે તો તારા સ્વભાવ થી, તારી સામર્થ્ય, તારા ગુણ થી, ધર્મ થી, એનાથી તું ટક્યો છે. તું કોઈ સંયોગ થી ક્યારે ઉત્પન્ન, તું ઉત્પન્ન જ નથી થયો, તું અનાદિ નો પદાર્થ છે અને તું અનંત કાળ રહેવાનો. અનાદિ અનંત એ મારો કાળ છે, અસંખ્યાત પ્રદેશ એ મારું ક્ષેત્ર છે, જીવ દ્રવ્ય છું અને અનંત ગુણો એ મારા ભાવ છે. હું મારી દ્રવ્ય ક્ષેત્ર, સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવમાં રેવા વાળો એક અનંત સ્વચતુષ્ટયાત્મક એક પદાર્થ છું અને એ જ મારું ખરું સ્વરૂપ અને મારી મર્યાદા. તો કોઈ 66 કોઈ સંયોગો થી નહીં, કોઈ બીજો જીવ એક બીજા જીવ, અચ્છા જળ ચેતન ને ઉત્પન્ન કરી શકે, પણ એક જીવ તો બીજા જીવ ને ઉત્પન્ન કરી શકે? જ્યાં એક આપણે કહીએ ને કોઈ ખાવાનું સડી જાય, બગડી જાય, તો એમાં ઘણા બધા બેક્ટેરિયા ઉત્પન્ન થાય, જીવો ઉત્પન્ન થાય, એમ સમજો. કોઈ વસ્તુ બગડી ગઈ હોય તેમાં બહુ બધા જીવો ઉત્પન્ન થાય, તો ત્યાં એમ તો છે કે નહીં કે એક જીવ ઉત્પન્ન થયું તો એને બીજા જીવને ઉત્પન્ન કર્યું ને બીજા જીવે ત્રીજા જીવને ઉત્પન્ન કર્યું ને એના કારણે એકબીજાને ઉત્પન્ન કરતા કરતા અનંત જીવ ઉત્પન્ન થયા? જડે નથી ઉત્પન્ન કર્યો જીવ, જીવે તો જીવને ઉત્પન્ન કર્યું. કોઈ સંયોગો થી નહીં જેની ઉત્પત્તિ, અરે જળ થી પણ નહીં અને બીજા જીવ થી પણ તારી ઉત્પત્તિ થતી નથી. તારી ઉત્પત્તિ એટલે સ્વભાવ થી તો તું ત્રિકાળ ટકવા વાળો છે, તો તારી તો ક્યારે ઉત્પત્તિ થઈ જ નથી. પર્યાય ની ઉત્પત્તિ થાય છે ને પર્યાય નો નાશ થાય. અને દ્રવ્ય સ્વભાવ થી જો તો દ્રવ્ય સ્વભાવ ક્યારે ઉત્પન્ન થયો નથી અને દ્રવ્ય સ્વભાવ ક્યારે લઈને એટલે કે નાશ ને પામતો નથી. અનાદિ અનંત તું અનાદિ કાળ થી જીવ હતો, નિગોધ દશામાં રહ્યો તો પણ તું જીવ તરીકે રહ્યો અને ત્યાંથી નીકળીને બે ઇન્દ્રિયાદિ પર્યાય માંથી તું પાર થઈને આજે અહીંયા બેઠો છે. તારું જીવત્વ પણ, તારું ચૈતન્યત્વ પણ, તારું અસ્તિત્વ, તારું ત્રિકાળ ટકવું, તારો પારિણામિક ભાવ, તારું કારણ પરમાત્મા પણ, તારો શુદ્ધ દ્રવ્ય, તારા શુદ્ધ ગુણો, તારી અનંતી સામર્થ, તારી અનંતી વિશેષતા જેવી હતી એવી આજે છે ને એવી અનંતકાર રહેશે. તું માને કે પર્યાયમાં ન માને, તું એનો સ્વીકાર કરે કે ન કરે, તું પોતાને શરીર થી ઉત્પન્ન થયેલો માને, સહયોગ ના કારણે માને, રૂપિયા પૈસા થી મોટો માને, એ તારી પર્યાય ની મિથ્યા માન્યતા છે. પણ એમ હોવા છતાં પણ વસ્તુ સ્વરૂપે તું પોતાને જોયે દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને અગર તું જોયે તો તું અબધ, અસ્પર્શી, અનન્ય, અવિશેષ, અસંયુક્ત, નિત્ય એવો એક રૂપ ટકવા વાળો નાયક ભાવ છો, એવો ને એવો જ તું રહ્યો છો. અનંત કેવડીઓના કેવળ જ્ઞાનમાં તારું સ્વરૂપ આજ પ્રમાણે આવ્યું. આજે તમે વિચારો, અનંત સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં બિરાજમાન, વિજય ક્ષેત્રમાં જેટલા 20 તો મિનિમમ અને જેટલા તીર્થંકરો બીજા હશે, સમજાય છે, એ બધા કેવડી પરમાત્મા અરિહંત અને સિદ્ધ ભગવાનના હરેક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં તારું આવું નિત્ય અનિત્યાત્મક અનેકાંત સ્વરૂપ જણાઈ રહ્યું છે. તું પોતાને તારા જ્ઞાનમાં જાણે કે ન જાણે. આજે ગુજરાતી સવાના પ્રવચનમાં કહેતા ને આબાલ ગોપાલ 17-18 નંબરની ગાથા યાદ કરી, ગાથા ખોલાવી, એનો ત્રીજો પેરેગ્રાફ વંચાયો અને એમાં એ જ વાત કીધી કે આબાલ ગોપાલ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સૌને પોતાની એક સમયની સફળ પ્રકાશ જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં જણાઈ રહ્યો છે. તું એનું લક્ષ્ય નથી કરતો એટલે તને નથી ખબર કે તું કોણ છો, તને ખબર નથી પડતી કે તું કોણ છો, પણ તારા સ્વરૂપને રંજ માત્ર પણ કોઈ બાધા આજ સુધી પહોંચી નથી, પહોંચવાની નથી અને પહોંચતી નથી. એવો તું કોઈ સંયોગથી તારી ઉત્પત્તિ નથી. તારી ઉત્પત્તિ એટલે તારી ઉત્પત્તિ એટલે તારા જ્ઞાનની ઉત્પત્તિ, તારા તત્વની ઉત્પત્તિ, તારા સુખની ઉત્પત્તિ, તારા ધર્મની ઉત્પત્તિ, તારા દ્રવ્ય ની ઉત્પત્તિ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની ઉત્પત્તિ કોઈ સંયોગ થી નથી. કેટલી સરસ વાત. આખી સંયોગાધીન દ્રષ્ટિ, આખી નિમિત્તાધીન દ્રષ્ટિ, આખી ઉદયાધીન, કર્માધીન, શરીરાધીન, પરિવારાધીન, રૂપિયા પૈસા આધીન જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ અહીંયા તોડાવે છે 66 નંબર ની ગાથામાં. એ કહીને કે કોઈ સંયોગો થી નહીં જેની ઉત્પત્તિ થાય. હવે જે અનાદિ અનંત ની ઉત્પત્તિ નો શું થયો? હવે ક્યાં સુધી રહેશું? અનંતકાળ ક્યાં સુધી, ક્યાં સુધી રહેશું, ક્યાં સુધી રહેશું માં પણ કાળ ની મર્યાદા છે. હવે હું તો અનાદિ ક્યારથી છે, ક્યારથી ને ક્યાં સુધી, તો એમાં સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટ આવી ગયો. ક્યારથી છું અને ક્યાં સુધી રહીશ, ક્યાં સુધી રહીશ એમાં એન્ડ છે. ક્યારથી છું એમાં બિગિનિંગ છે. નો બિગિનિંગ નો એન્ડ, સમજાય છે? એવો હું અનાદિ અનંત તત્વ છું. એ વાતને અહીંયા નિત્યતા ને સિદ્ધ કરે છે. જો નિત્યતા નો સ્વીકાર નહીં કરે, પેલા આત્મા છે અસ્થિ નો સ્વીકાર કર્યો, અને છે તો તારી ત્રિકાળ અસ્થિ અંદર માં છે એનો હવે તું સ્વીકાર કર. કારણ કે નિત્યતા નો સ્વીકાર નહીં કરીએ તો અવલંબન કોનું લે? અનાદિકાળ થી અનિત્ય અને સંયોગો નું તો અવલંબન લીધું છે અને દુઃખ પામ્યા છે, દુઃખ પામ્યા છે, સંસાર પરિભ્રમણ કર્યું છે. એક વાર તું નિત્ય સ્વીકાર કર ગુરુઓ ની વાણી નો, અને અંદર માં અનુભવ થી પ્રમાણ કર કે હા હું એક નિત્ય તકવા વાળો જ્ઞાયક ભાવ છું. જે જ્ઞાની થઈ ગયા નિત્ય સ્વભાવ ના અવલંબે, એ જ્ઞાની નિર્ભય. નિત્ય સ્વભાવ નું અવલંબન લેવા વાળા જ્ઞાની નિશંક. ધ્રુવ નિત્ય ટકવા વાળો એકરૂપ સ્વભાવ, એનું અવલંબન લેવા વાળા જ્ઞાની નિર્ભય છે, નિરપેક્ષ છે, નિશંક છે, મસ્તીમાં અસ્થિની મસ્તીમાં રહે છે. કારણ કે એમની દ્રષ્ટિ નિત્યતા ઉપર, એની દ્રષ્ટિ ત્રિકાળ ટકવા વાળા સ્વભાવ ઉપર. અજ્ઞાની નિરંતર દુઃખી છે કારણ કે એની દ્રષ્ટિ અનિત્યતા ઉપર, એની દ્રષ્ટિ સંયોગ પર છે. એ સંયોગ થી પોતાને માને છે, સંયોગ થી પોતાનો જન્મ માને છે, એટલે એને નિરંતર ભય રહ્યા કરે છે. સંયોગ છૂટી જશે તો હું છૂટી જઈશ, શરીર રહી જશે હું મરી જઈશ, હું મરી ગયો, હું મરી ગયો, હું ગયો, હું મરી ગયો, હું મરી જઈશ, હું મરી જઈશ. અરે તું મરતો નથી, તું તો નિત્ય ટકવા વાળો એક જ્ઞાયક ભાવ છો, તારો નાશ ક્યારે થતો નથી. જો કોઈ સંયોગો થી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈ માં, તેથી નિત્ય સદાય. વિલીન થઈ ગયો આત્મા પંચ તત્વ માં, આત્મા વિલીન થઈ ગયો ને નષ્ટ થઈ ગયો, આત્મા ખતમ થઈ ગયો, ક્યારે ખતમ નથી. કેટલું જોર આવે નથી, મરણ નો ભય આમાંથી નષ્ટ. સાત પ્રકારના ભય માં જીવ સૌથી વધારે અગર એને ભય હોય તો મરણ નો ભય, મરવાનો ભય સૌથી વધારે ભય કોનો છે? તો કે એને મરવાનો ભય નિરંતર લાગે કે હું મરી જઈશ, હું મરી જઈશ. અરે તું કોઈ થી નાશ પામે એ આયુ કર્મ નો નાશ થતા તારો નાશ નથી થતો? અરે શરીર અને સંયોગ નું એક ક્ષેત્ર અવગાન સંબંધ છૂટે તો બહુ સરસ. 66 નંબર ની ગાથ, જો કૃપાળુ દેવે આપણા ઉપર અનંત કૃપા કરીને આ કાવ્યોની અને આ આત્મસિદ્ધિ ગ્રંથની રચના કરીને આત્માની સિદ્ધિ થઈ, આત્માની પ્રસિદ્ધિ કરાય, આત્માનું હોવાપણું, નિત્યપણું, અસ્થિપણું, કરતાપણું, ભોગતાપણું, મોક્ષ, મોક્ષના ઉપાયની વાત કરીને આ કાવ્ય લખીને આપણને નિહાલ કરી દીધા. આખો સમયસારનો સાર, જીનાગમનો સાર, અનેક ગ્રંથોનો સાર, આગમનો સાર, દ્વાદશાંગનો સાર, ઓમ ધ્વનિનો સાર, અનેક અનંત તીર્થંકરોની વાણીનો સાર આ કાવ્યમાં ભર્યો. મને આમ આખો કર્તા કર્મ અધિકાર દેખાય. ખ્યાલ આત્મા છે માં આખો જીવ અજીવ અધિકાર દેખાય છે. આત્મા છે, જીવ છે, અજીવ થી ભિન્ન છે. આત્મા નિત્ય છે, આહા કોઈ થી થયો નથી, કોઈ ના કારણે નાશ પામતો નથી. આ સમય સાધના એક એક અધિકાર આમાં જલકે છે. જો બે ગાથા થઈ, જડથી ચેતન ઉપજે, જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ તેનો કોઈ માં, તેથી નિત્ય સદાય નાશ ન તેનો કોઈ માં. કોઈ થી ઉત્પત્તિ અને કોઈ થી નાશ થતો નથી. એક એક ગાથામાં આ એક જ વાત અહિયાં સમજાવવા માંગે છે કે તું એક નિત્ય તકવા વાળો જ્ઞાયક ભાવ છો એ રીતની વાત કરે. જો હવે 67 લઈએ અને પછી 68. જો 67 માં શું, 67 માં થોડો તાર્કિક વાત કરી છે, તર્ક આપ્યો છે, બરાબર. ક્રોધાદી તરતમ્યતા સર્પાધિક નિમાય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતાય. અગેન જીવ નિત્ય છે, સદાય નિત્ય છે, કોઈ થી ઉત્પન્ન થતો નથી, કોઈ થી નાશ પામતો નથી. હવે આમાં શું કે છે, ક્રોધાદી તરતમ્યતા, તરતમ્યતા છે આપણે સમજવાનું છે, તારતમ્ય ગાથા અહીંયા તરતમ્યતા લખી છે. ક્રોધાદી તરતમ્યતા સર્પાધિક નિમાય, જેવી રીતના ઉદાહરણ આપ્યું કે સર્પ છે ને, સર્પ હોય એ સર્પમાં અલગ અલગ જાતિના અલગ અલગ ક્વોલિટીના સર્પ હોય. કોઈ સર્પ એવા હોય કે જેની અંદર ઝેર જ ન હોય, સમજે, ઝેર રહિત સર્પ હોય. કોઈ સર્પ એવા હોય કે અત્યંત ઝેરીલા હોય. કોઈ સર્પ એવા હોય કે મીડિયમ ઝેરીલા હોય. ખ્યાલ છે? તો અહીંયા શું કેવા માંગે છે, જો એની પછીની લાઈન બહુ સરસ છે, પૂર્વ જન્મ સંસ્કાર છે. કોઈ જીવ સર્પ નું ઉદાહરણ આપીને સિદ્ધાંતમાં જીવને ઉભો કરીને વાત સિદ્ધ કરે છે કે એવું કેમ દેખાય છે કે અનેક મનુષ્ય ગતિના જીવો આપણી આજુબાજુ છે કે નહીં. તો કોઈ જે જીવ છે એ નાનપણથી અત્યંત ક્રોધાદી, ક્રોધાદીમાં બધા કશાય લેવા, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુસકવેદ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કશાય યોગ, જેટલા પણ વિભાવ ભાવ છે એ ક્રોધાદીમાં જ. ક્રોધાદી તારતમ્યતા, તારતમ્યતા એટલે ડિગ્રી, સમજાય છે, ઇન્ટેન્સિટી. તો કોઈ જીવ જન્મથી સામર્થ્ય ધ્યાનથી આમાં કેટલો સરસ તર્ક આપ્યો છે કે અગર તમે એમ કહો છો કે શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ થઈ, એટલે એમ સમજો, એમ સમજો કે એક સાથે 10,000 બાળકનો જન્મ થયો. તો અગર તમે એમ કહો છો કે આત્મા શરીરની ઉત્પત્તિથી ઉત્પન્ન થયો ત્યારે જ નવો ઉત્પન્ન થયો, સમજાય છે, તો 10,000 જે બાળકો ઉત્પન્ન થયા, નવું શરીર ધારણ કરીને જન્મ લીધો, રાઈટ, બોર્ન થયા, બર્થ થયો, તો એ 10,000 બાળકો ના આખા જીવન પર્યંત ભાવો સમાન રહેવા જોઈએ. કારણ કે આ જ ભાવમાં ઉત્પન્ન થયા છે ને, આત્મા નવો બહેનો છે અને એટ ધ સેમ ટાઈમ એમ સમજો કે ઉત્પન્ન થયા છે તો બધા સેમ હોવા જોઈએ. પોઈન્ટ સમજાય છે? બધાનું જ્ઞાન સેમ હોવું જોઈએ, બધાનું શરીર સેમ હોવું જોઈએ, બધાનો આત્મા સેમ હોવો જોઈએ, બધાના પરિણામ સેમ હોવા જોઈએ. તો એવું દેખાય છે? બોલો, આખા ઇન્ડિયામાં કે વર્લ્ડમાં એક સાથે કેટલા બાળકોનો જન્મ થતો હશે, પર મિનિટ કે પર સેકન્ડ કે વોટ એવર ધ રેશિયો મળી, રાઈટ? તો બધા જીવો અલગ અલગ જ્ઞાન લઈને, અલગ અલગ પ્રકારના ઉદય લઈને, અલગ અલગ પ્રકારના પરિણામ લઈને, અલગ અલગ પ્રકારના કર્મ લઈને, અલગ અલગ પ્રકારના સહયોગ લઈને, અલગ અલગ પ્રકારના શરીર લઈને બધા જીવો ઉત્પન્ન થાય. જો પૂર્વ જન્મ સંસ્કાર છે, પૂર આ નિત્યતા સિદ્ધ કરે છે કે અગર તમે આત્માની નિત્યતા નહીં માનો, આત્માને ભૂતકાળમાં હતો એમ નહીં માનો, આ શરીર ધારણ કર્યું એની પહેલા આત્મા નહોતો એમ અગર તમે માનશો તો આ બહુ મોટી આપત્તિ આવશે. તમે આ વાત કેવી રીતના બેસાડશો કે બધા જીવોના ઉદય અલગ અલગ છે અને એ આપણને પ્રેક્ટિકલી દેખાય છે. એટલે અહીંયા પ્રેક્ટિકલ આપણને ઉદાહરણ સામે આપે કે એક સર્પ એક જ જાતિ નું સ્પીસીસ છે, એક સર્પ છે, તો બધા સર્પ અલગ અલગ છે કે નહીં? બધા સર્પ નું ઝેર અલગ અલગ પ્રકારનું છે. કોઈ ઝેર રહિત છે, કોઈ ઝેર સહિત છે, કોઈમાં તારતમ્યતા ઝેરની ઊંચી નીચી ઉપર નીચે અપ ડાઉન દેખાય છે, સમજાય છે? તો એ કોના કારણે દેખાય છે? તો કે પૂર્વ જન્મ સંસ્કાર છે. પૂર્વના જન્મમાં જીવ જે પ્રકારના સંસ્કાર એટલે કે કર્મ એટલે કે યોગ્યતા એટલે કે ક્રમબદ્ધ એટલે કે જે પ્રકારના ઉદય લઈને આવ્યો છે એ ભિન્ન ભિન્ન જીવ એવા પ્રકારે તમને દેખાય. કોઈ બોર્ન રીચ છે, કોઈ બોર્ન ગરીબ છે, કોઈ રાજાનો ત્યાં જન્મ્યો એ જ સમયે, કોઈ ગરીબની ઝોપડીમાં જન્મ્યો, કોઈ મિડલ ક્લાસમાં જન્મ્યો, ખ્યાલ આવે છે, કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જન્મ્યો, કોઈ ફાઈવ સ્ટાર હોસ્પિટલમાં જન્મ્યો એટલે કે પ્રાઇવેટ. એટલે તમે સમજો કે પૂર્વ જન્મ સંસ્કાર હતો. આ જે પણ ડિફરન્સ દેખાય છે એ પૂર્વના પ્રણામનું ફળ. પોઈન્ટ સમજાય છે? એટલે આત્માની નિત્યતા સિદ્ધ કરે કે પૂર્વના જન્મોમાં જીવે જેવા પરિણામ કયા, જેવા કર્મનો સંચય કયો, જેવા કર્મનો બંધ કયો, એ પ્રમાણે જીવને ઉદય આવે છે અને એ પ્રમાણે એને ક્રોધાદી તારતમ્યતા દેખાય. સંયોગોની તાર ક્રોધાદીમાં બધું જ લઈ લો, સંયોગોની તારતમ્યતા, ક્રોધાદીની તારતમ્યતા, ક્ષયોક્ષમ નાની. અચ્છા, બે ટ્વિન્સ જન્મે એમ સમજો કે 10 સેકન્ડના અંતર હોય ને, 1 મિનિટના અંતર, ફ્યુ સેકન્ડના ડિફરન્સે ટ્રિપ્લેટ જન્મ, ટ્વિન્સ જન્મ્યા. બે અલગ અલગ, હું માતાના ગર્ભમાંથી નીકળેલા બાળકની વાત નથી કરી, એક જ માતાએ 2 કે 3 બાળકને જન્મ આપ્યો. તો તમે જો એ 2 બાળકને પણ કમ્પેર કરશો તો પૂર્વ જન્મ સંસ્કાર થી ક્રોધાદિની તારતમ્યતા દેખાય. કોઈ એને ક્રોધાદિની નહીં, જ્ઞાનની તારતમ્યતા પણ દેખાય, ઉદયની તારતમ્યતા દેખાય. આવે છે ને, ચાંડાલના ત્યાં એક પુત્ર ગયો ને એક પુત્ર બ્રાહ્મણના ત્યાં રહી ગયો. એક જ માતાએ જન્મ આપ્યો ને એક ક્યાં વયો ગયો ને એક ક્યાં વયો, એકનો ઉદય જો એકનો ઉદય, એક ડોક્ટર બન્યો અને એક બીકોમ પણ પાસ ન થયો. પોઈન્ટ પકડાય છે? તો જ્ઞાનની તારતમ્યતા. એક બહુ શાંત છે અને એક બહુ મસ્તીખોર છે, ક્રોધાદિની તારતમ્યતા. ઉદય ભાવની તારતમ્યતા, નેચરની તારતમ્યતા, ટોટલી ટોટલી ડિફરન્ટ. તમે કહેશો કે આ 2 ભાઈઓ ટોટલી ડિફરન્ટ છે, ઓપોઝિટ. એકને ભણવું ગમે છે તો એકને પેઇન્ટિંગ ગમે છે, એકને ડ્રોઈંગ ગમે છે, એકને સિંગિંગ ગમે છે, ડાન્સિંગ ગમે છે, એકને બીજું કોઈ આર્ટ ગમે છે. તો બહુ બહુ જો એક એક ગાથા કેટલી સરસ, તાત્વિક, તાર્કિક, લોજિક, તત્વજ્ઞાન, ઉદાહરણ, સિદ્ધાંત, વસ્તુ સ્વરૂપ, ભિન્નતા, ન્યાય, તર્ક, લોજિક થી વાતને સિદ્ધ કરે છે. ક્રોધાદી તારતમ્યતા સર્પાદિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા. એ જ રીતે આ ભાવમાં જીવ જેવા જેવા જે જીવો આ દુનિયામાં આપણને આજુબાજુ દેખાય છે એના વર્તમાનમાં જેવા સંસ્કાર, જેવા પ્રણામ, જેવા ભાવ, એ જેવા ઔદયિક ભાવ, જેવી ભાવના, જેવા પ્રણામ, એ પ્રકારે એ જે સંસ્કાર અહિયાંથી લઈને જશે તો આગળ એ પ્રમાણે એને જન્મ મળશે, સંયોગ મળશે, ગતિ મળશે, શરીર મળશે, બાહ્ય ઉદય મળશે. તો એટલે જો આત્મા નિત્ય ન હોત તો બધા શાસ્ત્ર ચારે અનુયોગ પર ચોકડી મારવી પડે. આત્મા અગર નિત્ય ન હોત, આત્માની નિત્યતા સ્વીકાર નહીં કરો તો જીનાગમ ઉપર ચોકડી મારવી પડશે. કોઈ વાત જ સિદ્ધ નહીં થાય, કર્મ સિદ્ધાંત સિદ્ધ થશે, 4 ગતિ સિદ્ધ થશે, 84 લાખ યોની સિદ્ધ થશે, કર્મનો બંધ, કર્મનો ઉદય, કર્મનો ફળ, સંક્રમણ આદિ કાંઈ સિદ્ધ નહીં થાય. નિત્ય આત્મા છે, એના ભાવ બદલાય છે. આત્મા નિત્ય છે, પૂર્વના એના ભાવ કઈક હતા, વર્તમાનમાં એના ભાવ કઈક છે, પણ આત્મા નિત્ય છે તો સત્તામાં પડેલા જે કર્મ છે એ પણ જ્યાં સુધી ઉદયમાં નથી આવતા ત્યાં સુધી એની સાથે રહે છે. તો સાથે રહે છે તો પરિણામના અનુસાર ફેરફાર થાય છે. હવે તમે આત્માને નિત્ય નહીં માનો તો એની સાથે રહેલા કર્મને પણ જ્યાં સુધી ઉદય નથી આવતો ત્યાં સુધી નિત્ય કેવી રીતના માનો? પોઈન્ટ પકડાય છે? તો કર્ણાની ઓગ પર ચોપડી મારવી પડે. અરે આખા કથાની યોગ અને પ્રથમાની યોગ પર ચોપડી મારવી પડશે અગર નિત્ય આત્માની નિત્યતા સ્વીકાર નહીં કરે. મારી છી એ જ પછી એની પહેલા પુરરવા ભીલ, એની પછી એ માલિકીનો આત્મા નરકમાં ગયો ને વૈશ્યા પુત્ર થયો ને સિંહ થયો ને હાથી થયો, એ પછી સિંહ ની પર્યાયમાં સમ્યક દર્શન. અરે ભાઈ, નિત્ય છે ત્યારે તો તમે આ બધી કથાઓ લખી શકો છો, પૂર્વના ભવો લખી શકો છો, ભવિષ્યના ભવ લખી શકો. આત્માની નિત્યતા નહીં માનો તો ગુરુદેવજી ને ભાવિના તીર્થંકર અને સૈનિક રાજા ને ભાવિના તીર્થંકર નહીં માની શકો. ખ્યાલ આવે છે વાત? તો કોના આધારે તમે ગુરુદેવજી ને ભાવિના તીર્થંકર માનો છો? સૈનિક રાજા ને મહાપદ્મ નામના પ્રથમ તીર્થંકર કોના આધારે માનો છો? આત્માની નિત્યતા ના આધારે. ભાઈ, તો કથાની યોગ પર ચૂકડી મૂકી પડે. જે ચરણાની યોગમાં આચરણની વાત છે કે સપ્ત વ્યસન અંજન ચોર, સાત વ્યસન રૂપી આચરણમાં દુષ્ટ પરિણામમાં પડેલો હતો, એનું આચરણ જો એ જ ભાવમાં બદલાયું, એ મુનિ થયો, એ ચોર મુનિરાજ થયા. આચરણમાં ફરક દેખાય છે? અગર નિત્ય નો હોત તો વર્ણન કોના આધારે થાય? આવું આચરણ હતું અને હવે એ જીવ આવું આચરણ થયું અને પછી એ જીવે આગળ આવા પરિણામ કર્યા અને એ જીવ પછી શપક શ્રેણી અને એ રંજન ચોર નિરંજન થયો અને એ તો થઈ ગયો નિરંજન. એ તો આજે સિદ્ધાલયમાં છે અને આપણે આજે પણ અંજન ચોર અંજન ચોર. તો કોના આધારે આપણે આજે એ જીવને અંજન ચોર કહીએ છીએ? કોના આધારે નિરંજન સિદ્ધ ભગવાન કહીએ છીએ? નિત્યતાના આધારે. અગર નહીં માનો તો ચરણાનિયોગ ઉપર ચોપડી મૂકી દે, કર્ણા નિયોગ ઉપર ચોકડી મૂકી, દ્રવ્યા નિયોગ ઉપર ચોકડી. ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ કેવી રીતના સિદ્ધ કરે? જે પ્રવચન સારમાં ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ સિદ્ધ કરી છે, ઝૂલતા મોતીના હારના આધારે અમે એમના ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા કરી. એમાં બે કે ત્રણ લેક્ચર આ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિના આધારે, પ્રવચન સાર ગ્રંથના ની ગાથાના આધારે સિદ્ધ કરી વાત. તો ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ ઉત્પાદ રે ધ્રુવયુક્તમ સત કેવી રીતના સિદ્ધ કરશું? અગર નિત્યતાને નહીં માનો, નિત્યતાને નહીં માનો તો આશ્રય કોનો લે? ભરોસો કોનો કરે? ખ્યાલ આવે છે? બહારમાં પણ આપણે સહારો લઈએ તો કોનો લઈએ? ડગમગતો કોઈ વ્યક્તિ હોય, જે પોતે જ ડગમગતો હોય, જે પોતે જ કાપતો હોય ને જે પોતે જ પડું પડું થતો હોય, એનો આશ્રય લો? કોનો આશ્રય લેશો? તમે કોઈ કઈ ભીતના આધારે તમે ટેકીને લેશો? કારણ કે અરે આ ભીત પડી હશે તો એના આધારે નહીં. પોઈન્ટ ખ્યાલમાં છે? તો આ જે નિત્યતાનો આશ્રય, નિત્યતાનો આધાર આપણે જગતમાં લેતા હોય, જે નિત્ય હોય કાયમ. કોઈ દુકાનદાર પાસે જાઓ, બહુ સરળ ઉદાહરણ આપું છું, કદાચ તમને હસવું આવશે. ઉદાહરણ સાંભળીને પણ મને જે યાદ આવે છે હું તમને કહું છું કે આપણે કોઈ દુકાનમાં વસ્તુ લેવા ગયા, સપોઝ એક ઘડિયાળ લેવા ગયા, આપણે એને ભાવ પૂછ્યો અને એને કીધું કે આપણે કીધું સારી એ ઘડી કેટલે કહે, તો એને કીધું 5,000. પછી 2 મિનિટ પછી બોલ્યો 5,00,000. પછી બોલ્યો કે 5 રૂપિયા, 500 રૂપિયા, 5,000 રૂપિયા, 4,000 રૂપિયા. આપણને એમ થશે અરે આનો કઈ ભરોસો કરવા દેવો નથી, કારણ કે આ 2-2 મિનિટમાં ભાવ બદલે. અને આપણે ગયા અને એને કીધું 5,000 અને આપણે એને કીધું કે કુછ કમ નહીં, 5,000 છે કુછ કમ નહીં, 5,000, 5,000, 5,000. એનો એક જ જવાબ છે, નિત્ય જવાબ છે, કાયમ એક જ જવાબ છે. તો એનો આપણે ભરોસો કરીએ, જે વસ્તુ નિત્ય છે એનો આપણે ભરોસો કરીએ. હવે કે આ વ્યક્તિનો ભરોસો કરવા જેવો નથી. પોઈન્ટ સમજાય છે? તો આપણને ભરોસો પણ કોનો થાય છે? કે જે નિત્ય હોય. એવી રીતના અહીંયા કૃપાળુ દેવે આ સર્પાદી ના ઝેર ની વાત કરીને, એની તારતમ્યતાની વાત કરીને, ક્રોધાદીની તારતમ્યતાની વાત સિદ્ધ કરીને, પૂર્વ જન્મ સંસ્કારની વાત, જે સંસ્કારની વાત સિદ્ધ કરે છે કે સંસ્કાર કામ આવવાના છે. એમ કારણ કે તું નિત્ય છે, તું આજે સારા સંસ્કાર લઈને જશે, તું સારા સંસ્કાર લઈને આવ્યો છે. જો નાનું બાળક હોય ને, 2-5 દિવસ કે 2-4 મહિનાનું હોય, તો તરત માતા પિતા કે બોર્ડ આવ્યો છે. બોર્ડ આવ્યો છે કોના આધારે કીધું? કે હમણાં એના પરિણામ શાંત છે, એનો મતલબ એ કોઈ સારી જગ્યાથી આવ્યો છે. અને એ 2-4 વર્ષ નો એને ધમાલ ચકડી મચાવે તો આપણને કનેક્ટ થાય કે આ ક્યાંથી આવ્યો છે. અન્યથા નહીં લેતા, સમજવાની કોશિશ કરો, નિત્યતા સિદ્ધ કરે. તો એ રીતે અહીંયા આ 67 નંબરની ગાથામાં પણ નિત્યતા સિદ્ધ ગઈ. લાસ્ટ ગાથા લઈ રહી આપણે, આત્મા દ્રવ્ય નિત્ય છે. હવે તો સ્વરૂપ બતાવી દીધું અને આમાં પણ એટલું સટીક ઉદાહરણ આપ્યું છે. જો બહુ સરસ ગાથા, બહુ સરસ ગાથા છે 68 નંબરની, 68 સુધી લેવાની સાથે. પછી નેક્સ્ટ ટાઈમ આપણે 69-70 લઈને પછી આત્મા કરતા છે એ સંબંધીની શંકા લેશો, પછી એનું સમાધાન કરતા સંબંધીનું સમાધાન કૃપાળુ દે પાંચ ગાથામાં કરે છે. જો આપણે આ છેલ્લી લઈએ, આત્મા દ્રવ્ય નિત્ય છે. દ્રવ્ય નિત્ય, મેં તમને હમણાં અનેકાંત સ્વરૂપ ઉભું કર્યું ને, નિત્ય અનિત્યાત્મક વસ્તુ. દ્રવ્ય અપેક્ષા એ વસ્તુને જોવો તો નિત્ય, પર્યાય પલટાય, પર્યાય અપેક્ષા જોવો તો અનિત્ય. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વયત્રયનું જ્ઞાન એકને થાય. વાહ, શરીરની જે બાળ અવસ્થા છે, બહુ ઈઝી ગાથાઓ છે. ચારેય ગાથા આજે બહુ ઈઝી આવી હતી, ગયા વખતે થોડી ગાથાઓ માનવી હતી. આત્મા દ્રવ્ય નિત્ય છે, હવે સમજાય છે ભાઈ? અમે નિત્ય છે, આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે એમ કહીએ છીએ, પણ દ્રવ્ય અપેક્ષા નિત્ય કહીએ. તું જે એમ કહે છે કે પર્યાય, અહીંયા જે છે ને, જો આનો ઉત્તર છે, શંકાનું સમાધાન કરે છે ને, જો અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય. અમે ક્યાં ના પાડીએ, અમે તારી આ વાતને ક્યાં ના પાડીએ, એની પછીની વાતનો અમે નિષેધ કરીએ. શું? એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. અરે, તું ક્ષણે ક્ષણે પલટાતી દશાને જોઈને વસ્તુને આખી ક્ષણિક માની લે તો અમે એનો નિષેધ કરીને એનું સમાધાન કરાવીએ છીએ કે દ્રવ્ય અપેક્ષા એ જો તો આત્મા નિત્ય. આત્મા દ્રવ્ય નિત્ય છે. અરે, આત્મા નહીં, પ્રત્યેક વસ્તુ દ્રવ્ય નિત્ય છે. આના પરમાણુ છે, આમાં કેટલા પરમાણુ છે? અનંત. આમાં અનંત પરમાણુ છે ને, અનંત કહેવાય. આમાં અનંત પરમાણુ કહેવાય કે સંખ્યા? અનંત, અનંત પરમાણુ છે. આ રૂમાલ, આટલા 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 રૂમાલમાં અનંત પરમાણુ છે. એટલે તો તમે લોજિક જો, જીવ કરતા પૂતગલ ની સંખ્યા અનંત ગુણી વધારે છે. તો કેટલી વાર બેસે છે કે આ આટલા રૂમાલમાં અનંત, આટલો આટલો રૂમાલ છે, જો આટલા પૂતગલ ના કંદમાં અનંત પરમાણુ છે. એ પરમાણુ, એક એક પરમાણુ એક એક સ્વતંત્ર દ્રવ્ય છે, અને એ સ્વભાવે નિત્ય છે. અને એની જે અવસ્થા છે, અવસ્થા અનિત્ય, એ બદલાશે. મેં તમને કીધું ને, આ જ પરમાણુ શરીર રૂપે, આ જ પરમાણુ રોટલી રૂપે થઈ શકે. આ રૂમાલમાં જે પરમાણુ છે, રોટલી રૂપે, રોટલીના પરમાણુ છે એ સાબુ રૂપે, સાબુના પરમાણુ છે એ બાલટી રૂપે, બાલટીના પરમાણુ છે એ શરીર રૂપે. તો ક્ષણે ક્ષણે પલટા, ક્ષણે ક્ષણે પલટા. વસ્તુની અવસ્થા, પરમાણુ સ્વભાવ, વસ્તુના પરમાણુ સ્વભાવને પર્યાય કહેવાય. ટકીને પરણવું ને પરણવા છતાં ટકી રહેવું એ વસ્તુનું સ્વરૂપ છે. નિત્ય અનિત્યાત્મક બે ધર્મ એકી સાથે એક જ વસ્તુમાં રહે છે. તો અમે શું કરીએ? વસ્તુનું બંધારણ જે પ્રકારે છે, એટલે જ્ઞાન એ પ્રમાણે જાણે છે સમ્યક જ્ઞાન, અને શ્રદ્ધા ને પ્રમાણે થાય છે સમ્યક દર્શન, અને એ નિત્ય સ્વભાવમાં આચરણ થાય છે, એનું નામ સમ્યક ચારિત્ર છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળ આદિ વય ત્રયનું, ત્રય એટલે ત્રણ, બાળ આદિ, બાળ, યુવાન અને વૃદ્ધ, આ ત્રણ અવસ્થા શરીરની જે થાય છે એને જાણવા, ત્રણ અલગ અલગ અવસ્થાને જાણવા વાળું, એનાથી ભિન્ન રહેવા વાળું નિત્ય જ્ઞાન એકને થાય. જ્ઞાન એકને થાય, એકરૂપ રહેવા વાળો નિત્ય આત્મા છે. જ્ઞાનની એકતા, નિત્યતા સિદ્ધ કરે છે અને બતાવે છે કે શરીરની જે અલગ અલગ અવસ્થાઓ થાય છે, કે અમે બાળક હતા ત્યારે આમ હતું, ને યુવાન હતા ત્યારે દોડતા હતા, ને હવે વૃદ્ધ થયા તો કાંઈ નથી કરી શકતા એવું જાણ્યું પણ, આમ હતું ને આમ હતું ને આમ કરતા ને આમ દોડતા ને આમ યાત્રા કરતા ને ગુરદેશી સાથે, તો અમે કેટલી યાત્રા કરતા ને ગુરદેશી દોડતા ની પાછળ, અમે દોડતા ને ગુરદેશી ના પ્રવચન સાંભળતા ને ગુરદેશી આહાર બનાવતા ને ગુરદેશી આહાર આપતા ને ગુરદેશી ચપ્પલ પહેરાવતા. બોલો, આ જે યુવાન અવસ્થામાં જે પણ કાર્ય થયું હતું, ભાવ થયા હતા, શરીરની અવસ્થા થઈ હતી, એને જાણવા વાળું જ્ઞાન નિત્ય છે. ત્યારે એ ભૂતકાળની પર્યાયને જાણી શકે છે. જ્ઞાન અગર ખતમ થઈ ગયું હોત તો એ ભૂતકાળની પર્યાયને જાણત હતા. અમે કોલેજમાં હતા અને અમે આમ કરતા હતા, અને અમે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ગયા હતા, નાટકમાં ગયા હતા, અને ભરત ચક્રવર્તી બન્યા હતા, અને સીતા સતી બન્યા હતા, અને અમે પાંડવ બન્યા હતા, અને અમે અમે રાજા બન્યા હતા, અને અમે શિવશંકર બન્યા હતા. એટલે જે પણ રોલ કર્યો, તો એ બધું જાણે છે કોણ? પોઈન્ટ સમજાય છે? તો એ રીતે બાળાદી વૈત્રયનું જ્ઞાન એકને થાય. કેવળ જ્ઞાનની પર્યાયને પણ ઉભી કરીને વાત સમજી શકો કે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં ત્રણેય કાળના, ત્રણેય લોકના, છોએ દ્રવ્યના અનંત ગુણોની ત્રિકાળવર્તી પર્યાયને એક સાથે એક સમયમાં જાણવા વાળું કેવળ જ્ઞાન છે. અગર નિત્યતાને સ્વીકાર નહીં કરો તો તમારે કેવળ જ્ઞાનનો ના ઉપર સર્વજ્ઞતા ઉપર પણ ચોકડી મારવી છે. સર્વજ્ઞતાની સિદ્ધિ નહીં થાય. કારણ કે સર્વજ્ઞનું જ્ઞાન તો નિત્ય અનિત્યાત્મક આખી વસ્તુને જાણે. ખ્યાલ આવે છે? તો એ રીતે 68 નંબરની ગાથામાં ઉદાહરણ આવ્યું, બે ઉદાહરણ એવા આજે આ સર્પાદીની વાત આવી અને 68 નંબરની ગાથા આવી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય એક પલટાય, બાળાદી ત્રય, બાળાદી વય ત્રયનું જ્ઞાન એકને થાય. બરાબર? ત્રય એટલે ત્રણ, બાળાદી વય ત્રયનું જ્ઞાન એકને થાય. તો એકરૂપ રહેવા વાળું જ્ઞાન છે એ શરીરની સર્વ અવસ્થાને એક સાથે જાણે છે. તો એ જે જ્ઞાન છે એ નિત્ય છે, એટલે માટે એ જાણી શકે છે. તો આ રીતે આપણે સમય થઈ ગયો, આપણે ચાર ગાથા કહી, 65, 66, 67 અને 68 નંબરની ચાર ગાથાના માધ્યમથી આજે પણ બહુ સરળ ગાથાઓ આવી છે, બહુ સરસ આના સરળ ભાવો છે. સૌથી પહેલા તો જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જળ અને ચેતન એકબીજાને ઉત્પન્ન કરે, પ્રોડ્યુસ કરે એવું ક્યારે પણ થતું નથી. કોઈ પણ સંયોગથી આત્માની ઉત્પત્તિને નાશ થતો નથી. ચોકડી મૂકી આ વાત ઉપર કે તું પોતાનો નાશ બીમારીથી માને, આયુ કર્મના શરીરથી માને, ત્યારે કોઈ કર્મથી માને, જ્ઞાનાવણીય કર્મથી તું જ્ઞાનનો નાશ માને, એને જ્ઞાનાવણીય કર્મના ઉઘાડથી એટલે કે ક્ષયોક્ષમથી તું જ્ઞાનનું ક્ષયોક્ષમ માને, તો એવું ક્યારે પણ થતું નથી. તો એ રીતે કર્મથી, સંયોગથી, ન કર્મથી, શરીરથી, ઇન્દ્રિયથી, બાહ્ય પદાર્થથી તારી ઉત્પત્તિ, તારો નાશ થતો નથી. તું દ્રવ્ય સ્વભાવે ત્રિકાળ ટકવા વાળો છો. અને પછી પૂર્વ સંસ્કારની વાત કરીને જે ક્રોધાદિની તારતમ્યતા બતાવી, તો એ પણ બહુ લોજિક વાળી ગાથા છે. આ બહુ સરસ કે ભાઈ પૂર્વના જેવા પરિણામ જીવ લઈને આવે છે, કર્મ લઈને આવે છે, ઉદય લઈને આવે છે, એ જ પ્રમાણે અહીંયા જે તારતમ્યતા દેખાય છે એનાથી પણ વાત થાય છે કે પૂર્વમાં આવા પરિણામ કર્યા હતા એટલે આવા સહયોગ મળ્યા, આવા પરિણામ કર્યા હતા એટલે આવા સહયોગ. જો એક ઉદાહરણ આપીને વાત પૂરી કરું છું, મને યાદ આવ્યું હમણાં, કુનકુન આચાર્ય જે પૂર્વના ભાવમાં, મેં તમે કીધું ને પ્રસ્થાન યોગ ઉપર ચોકડી મૂકી પડશે કે તમે નિશ્ચિતતા નહીં માનો, આત્માની નિશ્ચિતતા નહીં માનો તો કથાની યોગ, પ્રસ્થાન યોગ ઉપર ચોકડી મૂકી પડશે. કુનકુન આચાર્ય જે પૂર્વના ભાવમાં, ગ્વાલાના ભાવમાં મુનિરાજને શાસ્ત્રનું દાન આપ્યું હતું, કઈ જ નથી ખબર, હી ડિડન્ટ ન્યુ એનીથિંગ અબાઉટ ધેટ શાસ્ત્ર, કે એમાં શું લખ્યું છે, એનો શું અર્થ છે, એમાં શું વાત છે, કઈ નથી ખબર. ખાલી એક ભાવપૂર્વક એક જીનવાણીનું આપણે શું કે સુરક્ષા કરી અને એને યોગ્ય દાન આપ્યું, એને જ્ઞાન દાન આપ્યું, એને મુનિરાજને દાન આપ્યું અને એના ફળમાં બીજા જ ભાવમાં એ સમર્થ આચાર્ય થયા, સમર્થ આચાર્ય થયા. અને આ કથા ભગવાનના જ્ઞાનમાં આવીને ભગવાન કથા આપણને કીધીને આ કથા લખાઈને કથા આપણા સુધી આવી, તો આપણે એ વાતને આજે કબૂલીએ. તો આ એક વાત નિત્યતાને આપણે માનવી જ પડશે. અને બહુ સરસ તાત્વિક વાત 68 નંબરની ગાથામાં કહી, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. પર્યાય હર સમય પલટાય છે એટલે એ જીવ પર્યાય અપેક્ષાએ પરમન એનો સ્વભાવ હોવાના કારણે બદલાય છે, પણ અપરિણામી તત્વ જો તો એ કાયમ નિત્ય રહે છે. તો આ રીતે આપણી નિત્યતાનો આપણે સ્વીકાર કરીને આપણે ત્રિકાળ સુખનો એટલે કે અનંતકાળ, કાવ્ય અનંતકાળ સુધી સુખનો અનુભવ કરી એવી નંબર ભાવ. નિજ નિધિ નિજ મે બતાવી યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિનવાણી મા સકો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અને કાંત મે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જિનવાણી માતનો જય હો, સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો, આત્મસિદ્ધિ અપૂર્વ જેવા અનુપમ કાવ્યની રચના કરનાર કૃપાળુ દેવનો જય જય જિનવાણી.